તારીખ 21-1-1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 293 અને 294 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 225
પાસા ઉપર પડખા ઉપર પ્રકાશ પડેલો છે. સ્વભાવમાં પરિણતિ ઉપયોગનો વિષય લીધો. જ્ઞાનીને તો એવી ભાવના હોય છે કે અત્યારે પુરુષાર્થ ઉપડે તો અત્યારે જ્ઞાનીથી કેવો સામે સર્વજ્ઞાનીની પૂર્ણતાની ભાવના હોય છે. કેવો સામે એટલે પૂર્ણ દશા સામે. કેવો દશા એટલે કેવળ પવિત્ર દશા, કેવળ નિર્દોષ દશા અથવા સંપૂર્ણ દશા. એવી ભાવના હોય છે કે પોતાનો પુરુષાર્થ કેવળ જ્ઞાન સુધીનો અત્યારે કાર્ય કરતો થાય, જગતમાં બીજા કોઈ કાર્ય માટે તેમને રોકાવાની ભાવના હોતી નથી, અથવા પોતાની પૂર્ણ દશાની ભાવનાથી જે શરૂઆત કરી છે જેમાંથી સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે, વૃદ્ધિગત થઈને શરૂઆત વૃદ્ધિગત થઈને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી છે અને સમ્યક જ્ઞાનમાં જે પોતાનું પૂર્ણ સ્વરૂપ અનુભવ ગોચર કર્યું છે તેવી પૂર્ણ દશા પોતાને ઈષ્ટ છે અને પોતે સંપૂર્ણ નિર્દોષ હોવાથી જરા પણ રાગ પોતાને ઈષ્ટ નથી. તેથી એક ન્યાય સ્વરૂપની ભાવના કહો કે બીજા એક ન્યાય સ્વરૂપ જેવું છે એવી જ દશા હો એની ભાવના કહો, સ્વભાવ અપેક્ષા એ બંનેમાં કાંઈ ફરક નથી. દ્રવ્યાનુરૂપથી એક સામાન્યની ભાવના છે તો એક વિશેષની ભાવના છે. એક સ્વભાવની ભાવના છે તો એક પર્યાયનો વિષય છે, એક ત્રિકાળનો વિષય છે. સ્વભાવની અપેક્ષા એ તો બંનેમાં સ્વભાવની ભાવના સામાન્ય છે. એવા લક્ષ્ય એવા દ્રષ્ટિકોણથી એવા હેતુથી કેટલાક શાસ્ત્ર વચનો આવે છે એમાંથી બંને અર્થ ફલિત થતા હોય છે. એ વચનોના બંને અર્થ ફલિત થતા હોય છે. પછી માત્ર દ્રવ્યાનુરૂપ પક્ષ કરનાર આગ્રહ રાખે કે માત્ર વિશેષની વ્યવહારની પક્ષપાતી આગ્રહ રાખે તો એ પ્રકારે આગ્રહ કરવા યોગ્ય નથી. બંનેમાં સ્વભાવ સામાન્ય છે. સ્વભાવ છે એ બંનેમાં સામાન્ય છે. જો સ્વભાવ દ્રવ્યની ચર્યામાં અભેદપણે રહેલો છે તો પૂર્ણ દશામાં અને ત્રિકાળી સ્વભાવમાં તો અનાદિ અનંત છે કે જેને વ્યક્ત અવ્યક્તની અપેક્ષા નથી. ખરેખર તો ત્રણેયમાં ત્રણેય એક જ છે, દ્રવ્ય પર્યાયથી સ્વભાવમાં તો એક જ છે. વ્યક્ત અવ્યક્ત તો અવસ્થા ભેદનો વિષય છે કે જે સ્વભાવને લાગુ પડતો નથી. સ્પષ્ટ દશા અપેક્ષાથી વાત લે છે કે પોતાની ભાવના રહે છે કે અત્યારે પુરુષાર્થ ઉપરે અને અંદરમાં સ્થિર થઈને ભૂલી જવાય તો અનંતના સાથે અભેદતામાં સાબરમંદ કાળ એમ જ રહી જવાય અને બહાર આવવામાં એકાંત દુઃખ છે. સંતોષણ માને કહે છે નવાણું પાને છેલ્લી થી ત્રીજી લીટી છે. વિવાહમાં અવશ્ય તે દુઃખરૂપ છે, ગમે તે વાત કરી હોય પણ બહારના પરિણામ આવે પછી રાગનું હોય કે ઉપયોગનું હોય એમાં બહાર આવતા પરિણામ દુઃખ સહિત જ ઉત્પન્ન થાય છે. એમાં દુઃખ સિવાય બીજું કાંઈ
નથી,
બહાર આવવું જ દુઃખરૂપ છે. અંદર સમાવીને રહેવું તે સુખરૂપ છે, પરિણામને બહાર નીકળવું તે દુઃખરૂપ છે. મૃત્યુતુલ્ય દુઃખ લીધું છે. જન્મના દુઃખનો અર્થ એ છે મૃત્યુતુલ્ય, મૃત્યુ એવું દુઃખ છે. કેમ કે આનંદ પ્રાણનો, શાંતિના પ્રાણનો, જ્ઞાન પ્રાણનો એમાં ઘાત છે, પોતાનો જ ઘાત છે.
ભગવાનની ભક્તિ
પછી કોઈ પણ ભાવ છે તો બહાર આવવાની, પોતે ભગવાન છે કે નહીં આ સવાલ છે. પોતે ભગવાન છે તો એથી બીજો કોણ મોટો ભગવાન છે? પોતાથી કોઈ મોટો ભગવાન નથી. ખરેખર પર દ્રવ્યથી દુર્ગતિ થાય છે એ સિદ્ધાંત નાખ્યો છે અષ્ટપાવની અંદર. પર દ્રવ્યને અનુસરતા દુર્ગતિ થાય છે, સિદ્ધ મોટો ફળ બતાવ્યું છે. મોક્ષ ગતિ, પંચમ ગતિ એ પરબ્રહ્મને અનુસરીને થતી નથી. દુર્ગતિ શું કહી દીધો? સંસારની ચારે ગતિ દુર્ગતિ માની ગઈ છે. કેમ કે એકાંત દુઃખ છે ચારે ગતિમાં, સર્વત્ર દુઃખ છે. ક્યાંય સુખ છે એની વાત ગતિમાં નથી, એના કારણરૂપ પરિણામમાં પણ નથી. ગતિના કારણરૂપ પરિણામ ચાર ગતિના કારણ પરિણામ, કારણરૂપ પરિણામ પણ દુઃખરૂપ અને એ ગતિનો અનુભવ પણ દુઃખરૂપ છે. કેમ કે એ બધા બાહ્ય પરિણામ છે. પોતાનો શાંત સ્વભાવ, અનંત શાંત સ્વભાવ, અનંત શાંતિ અને એ સ્વભાવનો શાંત દશાથી અનુભવ, બસ આટલી વાત છે. એથી બીજી બધી વાતમાં અશાંતિ છે, શાંતિ નથી પણ અશાંતિ છે. બહુ હિસાબ ગણવામાં મુશ્કેલી ન પડે એવો વિષય છે. જગતની અંદર અનેક પ્રકારની ભ્રમણામાં એક એવી પણ ભ્રમણા છે કે જગતનું ભલું થતું હોય તો ભલે એક બે ભાવ કરવા પડે. જો પોતાના ઉપદેશથી બીજાનું ભલું થતું હોય તો ઉપદેશકને ભલે એક બે ભાવ કરવા પડે સ્વીકાર્ય છે. એ વાત જૈન દર્શનના સિદ્ધાંતની બહારની વાત. લોકસંજ્ઞાથી બધા વિકલ્પનાઓ ઉત્પન્ન થયેલી છે, ભ્રમણાઓ ઉત્પન્ન થયેલી છે. ઊંડે ઊંડે એમાં લોકસંજ્ઞા છુપાયેલી છે. ભલે એમાં ચોખ્ખું ચિત્ર એવું ઉપસાવવામાં આવે કે બીજાનું ભલું કરવાની વાત છે, પોતાને તો એક બે ભાવ જન્મ મરણ કરવા પડે છે, પોતાને તો દુઃખ થાય પણ પોતે દુઃખી થતા પણ જો બીજો સુખી થતો હોય તો એ કરવા જેવું છે. એ વાત ક્યાંથી ઉત્પન્ન થઈ? રોગ સંજ્ઞામાંથી ઉત્પન્ન થઈ. વસ્તુના સ્વરૂપમાં તો એ છે જ નહીં, બીજાનું કલ્યાણ કોઈ બીજો કરી શકે એ તો વસ્તુના સ્વરૂપમાં જ છે. એટલે વસ્તુ સ્વરૂપ છે તો એ અન્યથા વાત છે. રાગ માત્ર વસ્તુના સ્વરૂપથી પ્રતિકૂળ છે, એવો રાગ જ વસ્તુના સ્વરૂપથી પ્રતિકૂળ છે. પ્રવચન સારમાં એક ગાથા છે, કરુણા એ મૂળનું કારણ છે. ત્રિયન અને મનુષ્યમાં કરુણા એ મૂળનું કારણ છે અને એમાં અભિપ્રાય સહિત થાય ત્યારે દર્શન મૂળના કારણથી થાય છે. અભિપ્રાય એમ છે કે હું બીજાને દયા પાડી શકું છું, બીજાને કરુણાથી બીજાનો ઉદ્ધાર કરી શકું છું. અપ્રશસ્ત પરિણામ છે અને કરુણાના તો પ્રશસ્ત પરિણામ છે. ત્યાં દર્શન મોહનો ભેદ લીધો છે. મનુજમાં કરુણા એ એવો શબ્દ મૂળ ગાથામાં છે. જે જૈન દર્શન નથી સમજાયું તો એમ સમજે છે કે દયા કરુણા તો જૈન દર્શન નો મુખ્ય વિષય છે. આચાર્ય દેવ અહીંયા જરા વિશેષ વાત કરે છે. નંબર યાદ રહ્યો 245 પ્રાજ્ઞા કહેવાય છે, જ્ઞાન એનું શું એ વિશે શું તો સર્વજ્ઞ પ્રાજ્ઞા પણ લાગે છે, પરમ દયાના સાગર છે. એમને રાગ છે એમ સ્થાપી શકાય ને વિતરાગને, સર્વજ્ઞ વિતરાગને પણ એ વિશેષણ સંબોધન કરે છે, સ્તુતિ કરે છે, પ્રશંસા કરે છે. અહંમાન અને ભક્તિ કરવાનો પ્રસંગ છે, એટલે એવાનું વચનો આવે. ભક્તને તો ભક્તિ કરવામાં દ્રવ્યાનું યુગ્ન, કરુણાનું યુગ્ન, ચરણાનું યુગ્ન કઈ વિચાર કરવાનો પ્રશ્ન હતો નથી. ખરેખર તો એ ચારણ યુગનો સરવાળો મારીને એમાંથી ભક્તિ ઉત્પન્ન થઈ છે એમ છે. ચારણ યુગનું જ્ઞાન રહે છે, છતાં ભક્તિ ભક્તિની રીતે થાય છે. અત્યારે પુરુષાર્થ ઉપરે મુનિદશા થાય, ગ્રહસ્થમાંથી મુનિદશા આવે કે કેવ જ્ઞાનની દશા ઉત્પન્ન થાય, તો એમને એ ભાવના છે કે જરા પણ પરિણામ એક અંશે પણ બહાર જાય એ પોતાની ભાવનાને અનુકૂળ નથી. બહાર આવવું પડે તો પોતાની નબળાઈને લીધે છે, બહારના કાર્યો બાકી છે, અમુક કારણો ઉભો છે માટે પોતે બહાર આવે છે એમ નથી. કેમ કે બીજા પદાર્થના કાર્યો કરવાનું તો વસ્તુના સ્વરૂપમાં જ નિષેધ છે, તો વસ્તુના સ્વરૂપની મર્યાદામાં જ નથી. છતાં એ અંગેના પરિણામ થાય છે એનું કારણ કે જે સિદ્ધાંતનું શ્રદ્ધા જ્ઞાન, વસ્તુ સ્વરૂપનું શ્રદ્ધા જ્ઞાન છે એટલે સ્થિરતા નથી. જેવું શ્રદ્ધા જ્ઞાન છે એવી સ્થિરતા આવે તો એ શ્રદ્ધા જ્ઞાન ને સ્થિરતા અનુકૂળ છે. એથી બીજી રીતે રાગ ઉઠે એ શ્રદ્ધા જ્ઞાનની સાથે એનો મેળ નથી, ઉલટું ચાલે છે. અને એમ કાર્ય થવામાં પોતાનો દોષ છે, પોતાની નબળાઈ છે, પોતાનો પુરુષાર્થ એટલી માત્રામાં ઓછો પડે છે કે જેને લઈને પરિણામ બહાર નીકળે છે. બીજાનું કારણ શોધતા નથી, આવો સંયોગ ઉત્પન્ન થયો, આવો વિયોગ ઉત્પન્ન થયો, આવી અનુકૂળતાઓને પ્રતિકૂળતાઓને કારણે બહાર રહેવું પડ્યું એ વાત ખોટી છે. પોતાની નબળાઈ જોવે છે, પોતાના અનંત પુરુષાર્થને પણ અંદરમાં જોવે છે, સ્વભાવને, પરિણામમાં પોતાને પોતાના કારણે એમાં નબળાઈ છે, બીજા કોઈનું એમાં કારણ નથી એમ સ્પષ્ટ જોવે છે. જ્ઞાન દર્શનમાં અહીંયા ભૂલ થાય છે. બહારના સંયોગને જીવ કારણ સમજે છે અને એ કારણે નિરાકરણમાં દોષ થાય છે એમ સમજી લે છે. નિમિત્તાધીન દ્રષ્ટિ અને નિમિત્તની પ્રધાનતામાં એ પ્રકાર ઉત્પન્ન થાય છે. ભાવના આવવું પડે તે પોતાની નબળાઈને લીધે છે, એને કારણે નથી. બહાર આવવું પડે એમાં બીજાનું કારણ નથી, પણ પોતાની નબળાઈ. કોઈ પણ ગુણસ્થાને ગુણસ્થાન અનુસાર ભલે મર્યાદામાં બહાર આવે, મર્યાદામાં એ રાગાદી પરિણામ થાય, શુભાશુભ થાય, તો પણ એમાં પોતાની જ નબળાઈ છે, બીજું કોઈ કારણ પકડતા નથી. એવી પુરુષાર્થ સંબંધીની ભાવના હોય છે. જે અંદરમાં સબળ પરમાત્મા છે એનો આશ્રય એનો આધાર લેવો, જગતની અંદર પણ એવું બને છે કે કોઈ કોઈ દુર્ગુણ હોય એ જરા વધારે દ્રઢ થઈ ગયો હોય, દુર્ગુણ વધારે દ્રઢ થઈ ગયો હોય અને અનેક પ્રકારે ન મળતો હોય તો નુકસાન થાય, આનાથી તો શરીરને નુકસાન થાય, આનાથી તો સ્વાસ્થ્ય બગડે પ્રણામ થાય, આનાથી તો આર્થિક નુકસાન થાય, આમ થાય આમ થાય વગેરે છોડી શકે. તો એક પ્રકારે છૂટે કે ભાઈ તું એવો કોઈ સદગુણીના સદગુણીના કોઈની પરંપરામાં ચાલ્યો આવે છે, તારી ખાનદાની જોતા, તારો કુળધર્મ જોતા, આ વસ્તુ એનો આધાર લઈ હું આવો છૂટા વાર ના લાગે, સબળમાં સબળમાં બીજા નુકસાન છે એવું બની જાય, પણ મૂળમાં હું આવું એમ જોઈએ ને ઘણા જોર આવે એ વિષયમાં તરત જ છોડી દે, એટલે એમ લેવામાં આવે છે કે ભાઈ જૈન કોઈમાં જન્મ થયો તો તમારા પરંપરા દાદા પરમ દાદા એ બધા તીર્થન કરો હતા, જૈન કોઈમાં જન્મ થયો તો કે અમારા દાદા પરમ દાદા તો મા તીર્થન કરો એના કોઈમાં આવ્યા છે તો એને એને અનુરૂપ એને અનુસરવાનું બને, જો એ જાતનું ગૌરવ પણ જો લેવામાં આવે બાહ્ય પરિણામથી પણ ફેર પડે છે. અહીંયા કહે છે કે પરમાત્મા તું છો એમ કહેનારને જયારે એમ કહેતા જે વાતનો સ્વીકાર કરે કે પરમાત્મા હું છું તો એને સબળાઈ ઊભી થાય ને નબળાઈ તૂટે, અનંત પુરુષાર્થનું પિંડ હું છું, મારામાં અનંત પુરુષાર્થનું સામર્થ્ય છે, એના આધારે અપુરુષાર્થના પરિણામ બંધ થાય ઓછા થાય અથવા નબળાઈનો અભાવ થાય. તીવ્રતા મંદતા અભાવ અને સદભાવમાં ઘણા ભંગ કરે છે, તીવ્રતા મંદતા જુદો વિષય છે, સદભાવ અભાવ જુદો વિષય છે. જેમ કે શ્રદ્ધા ગુણમાં લક્ષણ મોહની તીવ્રતા મંદતા થાય તો પણ લક્ષણ મોહનો સદભાવ છે, અભાવ થાય ત્યારે લક્ષણ મોહનો અભાવ છે, ત્યાં તીવ્રતા મંદતાનો પ્રશ્ન નથી. ચારિત્ર ગુણની અંદર પણ તીવ્રતા મંદતા થવી એક વાત છે, જેમ કે રાગ તીવ્ર થાય તો અશુભ થાય, રાગ મંદ થાય તો શુભ થાય, પણ રાગનો અભાવ થાય તો વિતરાગતા થાય. એમ તીવ્રતા મંદતા જુદો વિષય છે વિકારની તીવ્રતા મંદતા, અને વિકારનો અભાવ થવો એક જુદી વાત છે, એને વ્યવસ્થિત ન સમજે તો એમાં ગડબડ ગોટો થાય છે. મંદતા થઈ તો અભાવ થયો, તીવ્રતા થઈ તો સદભાવ થયો એમ માને, જેટલી મંદતા થઈ એટલો તો અભાવ થયો ને કે નહીં, અભાવ નથી થયા એમાં, એ જુદી વાત છે, આ જુદી વાત છે. દર્શનમાં આવી બધી સૂક્ષ્મતાના વિષય ક્યાંય નથી એવા છે, અથવા સામાન્ય બુદ્ધિમાં ન સમજાય એવા આ વિષયો સૂક્ષ્મ જ્ઞાનમાંથી બહાર આવેલા આ વિષયો છે. હા, એને મૂળતા છે, એવી વાત છે. એ તો જ્ઞાન દર્શનમાં જ ચાલે છે, અહીંયા જે વિષય ચાલે છે તો જ્ઞાન દર્શન ચાલે છે, કે જ્ઞાનીને બહાર આવવું પડે છે એ પોતાની નબળાઈ છે. ભાવના એમ સૂચવે છે, આપણે ઘણી વાર એ ચર્ચા ચાલી ગઈ છે કે ઈચ્છા અને ભાવનામાં શું ફેર, પોતાની મોક્ષની પ્રાપ્તિ હો એવી ઈચ્છા પણ થાય છે અને એવી ભાવના પણ થાય છે, તેમાં ફેર શું, ઘણાની એવી ઈચ્છા થાય આપણે મોક્ષ થઈ જાય તો સારું, આપણો સંસાર મટી જાય તો સારું, તો ઈચ્છા અને ભાવનામાં ફરક શું, ઈચ્છા છે એમાં કોઈ પુરુષાર્થ નું ઉત્થાન નથી, ભાવના પુરુષાર્થ સહિત વર્તે છે. ભાવનામાં ગુરુગુણ નું કામ શરૂ થાય છે, ઈચ્છામાં એ કઈ ગુરુ પુરુષાર્થ એમને ચાલુ રાખીને ઉપર ઉપર નો વિકલ્પ થાય, ઈચ્છા થાય, એ બેકાર છે, એનાથી કોઈ કામ નથી. કેટલાક ઈચ્છાને ભાવનામાં ખતવે છે, પોતાને મોક્ષની ભાવના વર્તે છે એમ માને છે, પણ કેવો મોક્ષ સંબંધીનો રાગ હોય છે. ભાવના એને કહીએ કે જેમાં કઈક પુરુષાર્થનો સરવાળ હોય તો ભાવના કહીએ. પુરુષાર્થ ઉપડે, જ્ઞાન દશામાં તો પુરુષાર્થ છે, પુરુષાર્થ છે એમાં જે ઓછપ છે એને અહીંયા નબળાઈ ગયું છે. કે કેમ ઉપયોગ બહાર આવે છે, કેમ જ્ઞાનીને રાગ થાય છે, પ્રશસ્ત અપ્રશસ્ત, કેમ જ્ઞાન બહાર જાય છે, એનું નબળાઈ છે. તો નબળાઈ અને સબળાઈ બે અપેક્ષિત છે, એમ નાનું અને મોટું અપેક્ષિત છે, એમ નબળાઈ અને સબળાઈ બંને સાપેક્ષ છે. શુદ્ધ અને અશુદ્ધ, નિત્ય અને અનિત્ય, એક અને અનેક, અસ્થિ અને નાસ્તિ, એ બધા ભેદો પરસ્પર જેમ અપેક્ષિત છે એમ સબળાઈ અને નબળાઈનો ભેદ પણ અપેક્ષિત છે. જેને સબળાઈ ઉત્પન્ન થઈ છે એને અહીંયા નબળાઈની વાત ચાલે છે. જેનો પુરુષાર્થ કેવળ ઊંધો ચાલે છે, જેનો પુરુષાર્થ પૂરેપૂરો વિપરીત ચાલે છે, એ એમ કહે કે અમારી નબળાઈને લઈને અમને રાગ થાય છે કે બહાર પરિણામ જાય છે, એ વાત એને લાગુ પડતી નથી. નબળાઈની વાત એને લાગુ પડતી નથી. પ્રશ્ન એટલા માટે કહ્યું, કોઈ મોક્ષ એમ લઈ જશે, અમે આ વાત તો સમજીએ છીએ, પણ અમારી નબળાઈ છે ને, એટલે હજી અમારે આ બધા કામ કરીએ છીએ, આ બધા કામમાં ઊભા છે, કેમ કે અમારી નબળાઈ છે. નબળાઈનો સવાલ નથી, એમાં પુરુષાર્થની ઊંધાઈ છે, કેમ કે રુચિ પણ ઊંધી છે તો પુરુષાર્થ પણ ઊંધો છે. જ્યાં રુચિ સવળી થઈ ત્યારથી એને નબળાઈ સબળાઈનો અંશ લાગુ પડીએ પાડીએ, અપેક્ષા લાગુ પડીએ તો પાડીએ, તો કઈક વ્યાજબી વાત છે. પણ કેવળ રાગની અને પરની રૂચિમાં ઉભેલા જીવને રાગ થાય એટલે નબળાઈથી થાય છે એ અપેક્ષા એને લાગુ પડતી નથી, એ મર્યાદા એના માટેનું એ કથન નથી. ગુણની દ્રષ્ટિ પ્રગટ ન થાય, ગુણની દ્રષ્ટિ પ્રગટ ન થાય એટલે સ્વભાવની દ્રષ્ટિ એને પ્રગટ ન થાય. દોષ દ્રષ્ટિ માંથી ઉત્પન્ન થયેલી વાત છે. એક સ્વચ્છંદના મહાદોષના વિભાગમાં એ દોષ જાય છે. સ્વચ્છંદ છે એ મહાદોષ છે અને એના વિભાગમાં એ જાય છે. એટલે ભૂલે ચૂકે પોતાનો કે બીજાનો દોષનો બચાવ નહીં થવો સૌથી મોટું રાજ મનુષ્ય લોકમાં છ ખંડ મનુષ્ય પર્યાયમાં, તો પછી આપણે ઓછો પરિગ્રહ છે એવું કઈ પોતાની વિપરીત રૂચિને પોષણ કરવા માટે એનું આલંબન લેવું, એવા હેતુથી એ કથન ઘણા નથી. એવી જે વાત આવે છે ત્યાં શ્રદ્ધાનું બળ દર્શાવ્યું છે કે પોતાને આત્મરૂચિ છોડતો નથી. એવી છ ખંડના જબરદસ્ત પરિગ્રહના ઘેરાવાની વચ્ચે પણ એ પોતાના અસંગ તત્વની રૂચિને છોડતો નથી, જે શ્રદ્ધા એને છોડતો નથી એમ ત્યાં દર્શાવ્યું છે. એવી વાત લેવી છે. તો એના સંસાર જ્ઞાનની મજબૂતાઈ કેટલી, કે અનુકૂળતાનો ગંધ ખરીદ અને પોતાના કે પરના જેના ઉપર મહત્વ હોય, જેનો પક્ષ હોય, જેની સાથે સંબંધ હોય, એનો દોષનો બચાવ કરતા એ જેટલા દોષ કરે એનો અનુભવ અનુભવ પહોંચી જાય. જેવા જેવા એ દોષ કરે એમ એનું ભોજન પહોંચી જાય પોતાને. આ એક મોટી એની અંદર નુકસાનની પરિસ્થિતિ ઊભી થાય છે. પોતે દોષ કરે તો સ્થૂળ પરિણામ છે કે પોતાને પકડાઈ જાય છે, પણ પોતે બીજાના દોષને અનુભવે ત્યારે એવા જ દોષનો ફળ પોતાને ભોગવવું પડશે, એ વાત ખણાને નથી પકડાય. એ એક વિચાર કરવાનો છે કે સંમતિ આપતા નહીં આપતા પહેલા કોઈ પણ વિષયમાં, સંમતિ આપતા પહેલા એના દોષનું અનુભવન પોતે કરીને એવડો જ દોષ પોતે ઉભો કરે છે. કરવું કરાવવું અનુભવવું એક ફળ છે. એ વિષય પર જરા ઊંડાણથી વિચાર કરીને ચાલવું પડે છે. જેને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે તો સ્વભાવ દ્રષ્ટિ એટલે ગુણની દ્રષ્ટિ છે, દોષની દ્રષ્ટિ અને ગુણની દ્રષ્ટિને પૂર્વ પશ્ચિમમાં ફેર છે. એની એક લાઈન છે અને એટલે અહીંયા જે નબળાઈ છે તો હવે સ્વભાવ ગુણને પ્રાપ્ત છે એવા જ્ઞાનીની વાત છે, એને પુરુષાર્થની ઉણપ છે, એનો ખ્યાલ આવે છે. પોતાના પરિણામમાં પુરુષાર્થનો માપનો એને ખ્યાલ આવે છે. નબળાઈનો પ્રશ્ન લાગુ પડતો નથી, પણ ઊંધાઈ ઓછી હોય તો એ ઓછી વધારેનો ભેદ રવા દે, તો થયા ક્યાં નહીં એનો ભેદ જો, સદભાવ ભાવને જો, ઓછી વધારે
મને ગુસ્સો થયો તો બીજા ને હિસાબ નથી દેવો,
મારા કારણે થયો છે, કારણ દેવું છે એમાં, બીજાનું કારણ કે પોતાનું કારણ સંભળાવ નબળાઈ નો પ્રશ્ન નથી. જુદો જુદો વિષય છે, રાગ નું તીવ્ર મૂળ જુદો જુદો વિષય છે અને રાગ અને વિતરાગતા જુદો વિષય છે. એ અભાવ સ્વભાવ ને લાગુ પડે છે, તીવ્ર મંદ અભાવ સ્વભાવ નો વિષય નથી. પોતાનો દોષ પોતાના કારણે છે એમ મોક્ષુ પ્રમાણિકપણે સ્વીકારે છે. પોતાની નબળાઈને લઈને છે એમ ન લેવું, પણ મારો દોષ મારા કારણથી છે અને મારા દોષનું કારણ બીજો કોઈ નથી, કુશનો દોષ છે. જે દોષ થાય છે એમાં કારણ મારું છે. મારી જેવી યોગ્યતા છે કે મને રાગાદી થાય. હવે અમુક સંયોગોમાં રાગાદી થાય છે તો એ સંયોગનું કારણ નથી, પણ મારી યોગ્યતાનું કારણ છે કે મારા કારણમાં દોષ થાય છે. એમ કારણ પકડવું, નબળાઈ સબળાઈ ને પકડવું.
પોતે પોતે બીજા સેવતા હોય અનુમોદન કરે, સંમતિ આપે,
તો એટલું જ દોષ લાગી જાય, એટલું જ દોષ લાગી જાય. સગા સંબંધી મિત્ર સમાજ જે કઈ હોય તે બધાથી પોતાના આત્માના હિત અને અહિત નો પ્રશ્ન સૌથી મોટો છે. સગા સંબંધી રૂપિયા આપી દે છે તો સગા બાપ અરે ઝઘડો કરે, મિત્ર અરે ઝઘડો કરે, ભાઈ અરે ઝઘડો કરે, પતિ પત્ની ઝઘડો કરે છે, પૈસા કરે છે કે દેખાય છે કે ત્યાં સંબંધ જોતો નથી, કેમ કે પ્રયોજનનો વિષય છે એનો. એનાથી એને સુખરૂપ થવાનું પ્રયોજન છે, પૈસાથી મર્યાદાની કોતાઓ સચવાય છે, નહીતર મને પ્રતિકૂળતા ઊભી થાય છે, તો ત્યાં કોઈનો સંબંધ જોતો નથી. અને અહીંયા સંબંધ જોવે છે તો અહીંયા એને પ્રયોજન થાય છે નથી, હિત હિતનું પ્રયોજન નથી થાય છે, એમ છે. એને ભાસતું નથી. ખરેખર તો જ્યારે પોતાના સગાનો, સંબંધીનો, મિત્રનો કે પક્ષવાળાનો, જેના ઉપર હિંમતનો રાગ હોય, એનો પક્ષ કરે, એના દોષનો પણ, ત્યારે એને એ પ્રયોજન ભાસતું નથી જ્ઞાનમાં. જો એ વખતે એમ ભાષે કે આમાં તો મને એની અનુમતનાનો ફળ લાગી જાય તો કરે
નહીં,
એ જીવનો સ્વભાવ જ નથી. નુકસાન ભાળે અને નુકસાન કરે એ જીવના સ્વભાવમાં નથી, એ સ્વભાવ બહારની વાત છે. કોઈ જીવ નુકસાનને હાથે કરીને અંગીકાર કરવા, સ્વેચ્છાએ અંગીકાર કરવા તૈયાર ન થાય. એ પાયનું પણ 10 પૈસા હાથમાંથી પડી જાય તો પડી જાય, ગણતા ગણતા પ્રચંડ પડી જાય, 100 તો લઈ જશે કે ન થઈ જાય, 10 પૈસા લાવવા દે ભલે પડી ગયા એમ જોઈએ. નફા નુકસાનનો પ્રશ્ન જેવો છે. એ બધા ન્યાયના વિષય સમજાયા પછી કરવા, કરાવવા, અનુમોદવા, દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષના વિષયમાં પછી આત્માના ન્યાયોની ધડ બેસે છે. આત્માના સ્વરૂપના અનેક પ્રકારના જે તાત્વિક વિષયો છે એની અંદર બાહ્ય સૂક્ષ્મથી કોઈ વાત સમજાય એટલે સમજાય જોઈએ એમ માનવા જેવું નથી. હજી યોગ સંજ્ઞા ઊભી જ હોય છે. આવી બધી ભૂલો ન થાય તો બધી આગળની વાતમાં ભૂલ ન થાય, નહીંતર ઓલું થોડું ક્યાંક ઘર બેઠી હોય તો પછી એ સૂતરા કપડ કાપડના ઇસ્ત્રી જેવી છે. આ ઇસ્ત્રી કરવાના જુદા જુદા કાપડ આવે છે ને, આપણા ધોતી પતલું કાપડ છે, ઇસ્ત્રી કરીને પહેરે પણ પહેર્યા પછી બીજી મિનિટે ઇસ્ત્રી નો સુતરા કાપડ ને ઇસ્ત્રી ધારણાનો વિષય કેવો છે, થોડી વાર ઘરે બેસે કે હા આ કઈક વાત સમજાય છે, બરાબર વાત છે, તો એ ઘર વિખાતા કેટલી વાર લાગે, કઈ વાર ન લાગે. કેમ કે સ્થૂળ વિષયોમાં જે કેટલોક વિપર્યાસની ભૂલ થતી હોય છે એ સૂક્ષ્મ વિષયને કેવી રીતે પકડી શકે. અપેક્ષા એ સ્થૂળ છે, આમ તો સૂક્ષ્મ છે કેમ કે ઘણી ભૂલો એમાં પણ મુમુક્ષુ કરે છે, એટલે એ રીતે સૂક્ષ્મ છે, છતાં પણ જ્યાં સ્વભાવનો વિષય છે એના કરતા તો જરૂર સ્થૂળ છે. પણ એવી ભ્રમણા થાય છે કે મને સૂક્ષ્મ વિષય સમજાય છે અને આ તો સ્થૂળ ભૂલ થઈ તો થઈ જાય, એમાં કઈ વાંધો નહીં, એવું થતું એવું નથી, બનતું એવું બનતું નથી. સ્થૂળ દોષ ને સ્થૂળ ભૂલ પહેલા છૂટે છે. ખાસ કરીને જેને શ્રદ્ધા સાથે સંબંધ છે, જે દોષને શ્રદ્ધા સાથે અવના ભાવે સંબંધ છે એનો ગંભીરતાથી વિચાર કરવો જ જોઈએ. એમાં શું થાય છે, દાખલા તરીકે આપણે વિચારીએ, આપણા આપણા પગનું જે રેલો આવે છે એમ સમજીને જ વિચારીએ છીએ, કોઈ ટીકા ટિપ્પણીનો સવાલ નથી. કે આપણે તત્વજ્ઞાનની ઘણી સૂક્ષ્મ ચર્ચાઓ ગુરુદેવની કૃપાથી ઘણા અમુક નીકળ્યા છે, ઘણા ઇશ્યુઓ ચાલે છે, ઘણી ચર્ચાઓ ચર્ચાય છે, આપણે મોક્ષોની વચ્ચે અને બુદ્ધિનો ઉઘાડ લઈને આવ્યા હોય અથવા બુદ્ધિનો ઉઘાડ વધતો જાય એમ એ વિષયોની અંદર બુદ્ધિ કામ કરતી થાય છે, વિષય બુદ્ધિ ગમ્ય થાય છે. પણ દેવગુરુ શાસ્ત્રના સત્પુરુષના વિષયમાં સ્થૂળ ભૂલો થતી હોય તો એ તત્વજ્ઞાનના વિષયમાં જે બુદ્ધિ કામ કરે છે એ સુયોગ્ય પ્રકારે કામ કરે છે એમને સમજવું જોઈએ, ક્યારે એમને સ્વીકારવું જોઈએ. પહેલા આ ફૂલ સુધરે પછી ઓલું ફૂલ સુધરે. ઓલા વિષયોમાં તત્વજ્ઞાનના વિષયોમાં બુદ્ધિ કાર્ય કરે છે માટે બુદ્ધિ સૂક્ષ્મ થઈ ગઈ છે અથવા એમાંથી નિર્દોષતા આવી જશે એ આશા રાખવી વ્યર્થ છે, નહીં બની શકે. એટલે એવું એવી ભૂલ ન થવી જોઈએ કે આવી સૂક્ષ્મ ચર્ચાઓ કરીએ છીએ તો એ વાંધો નથી, એમ નથી. એ સૂક્ષ્મ ચર્ચાઓમાં બુદ્ધિ કાર્યગત થતી હોવા છતાં જો દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષના વિષયમાં ભૂલ થાય તો એની બુદ્ધિનું ઉપર ચોકડી મૂકવા જેવી બુદ્ધિ થઈ જાય છે. માર્ક આપવાનો તો પ્રશ્ન જ નથી પણ ચોકડી મૂકવા જેવી બુદ્ધિ. આવી રીતે આ વિષયની આંખ અને ગણિત બીજી રીતે હોય છે, બીજા પ્રકારે હોય છે. કેમ કે અત્યારે ઉગણવાળા તમને સ્વતંત્ર સંપ્રદાયની અંદર વિદ્વાનો અને સાધુઓ પણ મળી શકે, એમાં શાસ્ત્ર અધ્યયન ઘણું હોય, સ્વતાંબર દિગંબર બધું દિવાળા પણ દેવગુરુ શાસ્ત્રના વિષયની અંદર જે સૈદ્ધાંતિક સ્વીકાર છે એની અંદર ગડબડ હોય. એ ગુણસ્થાન નથી સમજ્યા, જે ગુણસ્થાન નથી સમજ્યા. પહેલા ગુણસ્થાને અંતરબાહ્ય દશા કેવી હોય, છઠ્ઠા સાતમા ગુણસ્થાને અંતરબાહ્ય દશા કેવી હોય, પાંચમા ગુણસ્થાને અંતરબાહ્ય દશા કેવી હોય, કૈલોગમાં અન્ય દશા થતા અંતરબાહ્ય પરિસ્થિતિ કેવી હોય શકે, એની મર્યાદાઓ શું શું છે. એટલો વિષય તો સ્થૂળ છે, પણ એ જે સુધારનો વિષય છે તો 14 ગુણસ્થાન થી પાર છે. આ 14 ગુણસ્થાનની અંદરનો વિષય છે તો 14 ગુણસ્થાન થી પાર છે. આ વિષય ક્યાંથી સમજાય એ પ્રશ્ન નથી સમજાવવા, પણ અમારામાં નિશ્ચય નહીં છે, અમારામાં વ્યવહાર નહીં છે, અમારામાં શુદ્ધ નહીં છે, અશુદ્ધ નહીં છે, એ બધી વાતો છે. દેવગુરુ શાસ્ત્રમાં ફેર પડી ગયો, આ ફેર પડી ગયો, વાત પૂરી થઈ ગઈ, હવે ચર્ચા કરવાનો પ્રશ્ન નથી રહ્યો. થઈ ગઈ ચર્ચા, થઈ ગઈ ચર્ચા. એવું છે સંભવ ગુરુ ન થાય એના માટે આ વિચાર કર્યો. એમાં પણ પ્રથમમાં પ્રથમ સંધ્યા જ્ઞાનની સાથે સિદ્ધો આનો સંબંધ છે અથવા દર્શન ગુણની સાથે આનો સિદ્ધ સંબંધ છે. પેલું વાંચન માલીશું તો ઘણા ખુલાસા પ્રયોજન સિદ્ધિ. જ્ઞાની હું જ્ઞાની છું એવી ધારાની પરિણતિ અખંડિત રહે છે જ્ઞાન દશાની અંદર. એટલે કે ચતુર્થમ સ્થાનથી સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારથી હું જ્ઞાય છું એવો વિકલ્પ નહીં પણ એવી અભેદ પરિણતિ. પરિણતિ શબ્દ લીધો છે અને અહીંયા એ ઉપયોગ સિવાયની વાત છે, રાગ સિવાયની વાત છે, વિકલ્પ સિવાયની વાત છે. એક પરિણતિ થઈ જાય છે હું જ્ઞાય છું એવો જે સાક્ષાત ઉપયોગ થયો, શુદ્ધોપયોગ થયો ચોથા ગુણ સ્થાને, એની આ લબ્ધ પરિણતિ છે જ્ઞાન અપેક્ષાએ અને બીજા ગુણ અપેક્ષાએ અનંત ગુણની એ પરિણતિ છે. હું નાયક છું, બધાનો સરવાળો છું કે હું નાયક છું અથવા હું આત્મા છું અથવા હું મૂળ સ્વરૂપે જે છું તે છું. શ્રદ્ધા જ્ઞાન આચરણ બધા અનંત ગુણો એમાં પરિણતિમાં કામ કરે છે. એની એક પરિણામની ધારા, ધારાવાળી એટલે જેમાં કોઈ તૂટકતા છેદ ન પડે, અંતર ન પડે, બંધ થાય ને ચાલુ થાય એવું ન થાય. ધારાવાહી એટલે એક ધારો,
એક ધારો
પરિણામ અખંડિતપણે રહે છે. આ સાધક દશામાં જે સાધક પરિણતિ કહેવાય છે, જ્ઞાન દશામાં જે જ્ઞાન ધારા કહેવાય છે, અથવા ધર્મ અધર્મની અપેક્ષાએ જેને ધર્મધારા કહેવામાં આવે છે, બાકી એને કર્મધારા કહેવામાં આવે છે. ધર્મધારાને કર્મધારા, જ્ઞાનધારા અને કર્મધારા, એને પણ કર્મધારા કહે છે. કેમ કે બાકીના અંશના પરિણામથી કર્મનું આવાગમન હજી ચાલુ છે. જ્ઞાની પણ સંપૂર્ણ નિરાશ્રવ નથી, સાધક પણ સંપૂર્ણ નિરાશ્રવ નથી. એવી અખંડ પરિણતિ રહે છે, એ જ્ઞાનીની મૂળ દશા છે. ઉદયમાન પરિણામનું જે અંશ અનુમાન ગોચર થાય છે, સમજાય છે, એ જ્ઞાનીની મૂળ દશા નથી. જેમ કે સમોસરણમાં બિરાજમાન તીર્થંકર પરમાત્મા, એ સમોસરણમાં વૈભવયાનની દશા નથી. એમનું જે પરમ ઉદારી દિવ્ય શરીર થયું, પરમાણુની જે દશા થઈ મહાતેજસ્વી, એ પણ કોઈ એમના આત્માની દશા નથી. અને દિવ્ય ભણે છૂટે છે, એ પણ કોઈ એમના આત્માની દશા નથી. પણ કેવળ જ્ઞાન, અનુજ્ઞાન, અનુદર્શન, અનુસુખ, અનુભવીએ, અનુ ચતુષ્ટય સંપન્ન છે એમની આત્માની દશા છે, એ મૂળ દશા છે. એમ અહીંયા હું જ્ઞાયક છું એવી જે જ્ઞાનધારા છે, અથવા પોતાના પરિપૂર્ણ પરમાત્મ તત્વને શ્રદ્ધા જ્ઞાનની અંદર ધારણ કરેલો છે, પોતાના સ્વરૂપે સ્વીકારેલો છે, એ જ્ઞાનની મૂળ દશા છે. અને બાળમાં જે ઉદયગત રાગ અને ઉપયોગના પરિણામ ચાલે છે, એ જ્ઞાનીની મૂળ દશા નથી. એમાં તો બહુ ભાગ તો અજ્ઞાનીની સદ્રશ જ દેખાય. ભક્તિ કરે, પૂજા કરે કે બીજા સંસારિક જે પૂર્વકર્મ અનુસાર પોતાની દરેકને જુદા જુદા ઉદય હોય છે. ચારે ગતિમાં જ્ઞાની હોય છે. નારકીમાં નારકીની યોગ્ય ઉદય હોય, કોઈ મારે માથામાં ઘણ મારે તો રાડ પાડે, માથાના ટુકડા ટુકડા ફૂરચા ફૂરચા થઈ જાય, આયુષ્ય છૂટે તો, કેમ કે ત્યાં આયુષ્યનો બહુ વધારે છે. અહીં તો કોઈ માથામાં ઘણ મારે તો આયુષ પૂરું થઈ જાય, એટલું આયુષ પ્રાણનું બળ અહીંયા નથી જતું. ત્યાં તીવ્ર રસથી બાંધેલું આયુષ છે, બળવાન આયુષ છે, રાડ પડે. પણ છતાં કઈ અંદરમાં જ્ઞાન ધારા છૂટે નહીં, ત્યાં જ્ઞાન દશા પ્રગટ થયું તો જ્ઞાન ધારા ન છૂટે, રાડ પાડે તો ન છૂટે, રડે પાડે, શરીરને છીણી નાખે. બે ટૂંકો દાંતને કેમ બે ચીર કરી નાખે છે, પછી ભેગું થઈ જાય છે. ચિરિંચમાં ચિરિંચને લાયક ઢોર હોય, માર મારે, કોઈ શિકાર કરે, કોઈ કાંઈ કરે, કોઈ કાંઈ, છતાં અંદરથી જ્ઞાન દશા ના છૂટે. એટલા નિર્ભય હોય તો જ્ઞાન દશા નો છૂટે. મનુષ્યમાં પણ પૂરું અજ્ઞાન ભાવેલા પણ અનેકથી માંડીને કઠિયારો હોય, મજૂરમાં મજૂર હોય, રોગિષ્ટમાં રોગિષ્ટ શરીર હોય, કાણો કુબડો હોય, બોબડો તોતડો હોય, ગમે તેમાં કોઈ માનમાં આપણે અદભુત કયા કરે, બધા એને અદભુત જ કરે. તારે ભાઈ હું પરમાત્મા છું પકડીને બેસી ગયો છે, એ ધારા એની છૂટતી નથી. પછી જગતમાં બધા ખેલ ખેલ જ દેખાય, બધા કોઈ સિંહના ખેલ છે, બધા ખેલ દેખાય છે. ક્યાંય પોતાની જાતને અંદર માન સામેલ કરતો નથી. એવી ધારાવાળી પરિણતિ જુદી રહે છે, અખંડિતપણે જુદી રહે છે, ભીન પડીને જુદી રહે છે. એવી પરિણતિ આવે મનુષ્યને લાયક અથવા સામુક્ષને લાયક ક્રિયા હોય છે કે જે બહારના ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય વગેરે વગેરે આદિ અનેક પ્રકારના જે શુભ ઉપયોગના પરિણામ છે એ પ્રસંગોમાં ઉલ્લાસપૂર્વક જોવાતા દેખાય, રાગ દેખાય ત્યાં એમનો, ભક્તિનો રાગ દેખાય, શાસ્ત્ર સ્વાધ્યાયનો રાગ દેખાય, ઉલ્લાસિત રાગ દેખાય, રસથી ભક્તિ કરતા દેખાય. એ પ્રસંગોમાં પણ તેમની જ્ઞાયક ધારા છે, હું જ્ઞાયક છું એવી જે પરિણતિની જ્ઞાયક ધારા છે તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય પીડા કરે છે, એમાં ખંડ પીડા વિના, તૂટકપણ થયા વિના જુદું એનાથી જુદું પરિણમન છે. આ જુદું પરિણમન છે, પરિણામની અંદર બે જ ચક્કર ઊભા થઈ ગયા છે, એક આમ કામ કરે છે, એક આમ કામ કરે છે, એક બહારની દિશામાં પ્રવર્તે છે, એક અંદરની દિશામાં પ્રવર્તે છે. દેખાય છે જાણે મેઘ જોડાયેલા હોય એમ. શુભ્રાગમાન હા નિરસપણ છે તો ઉલ્લાસન બેઠે તો નિરસપણ કેવી રીતે વાંચે જોઈ શકે બીજા. અંદરની પરિણતિ જુદી જ કામ કરે છે, એટલે ઉલ્લાસ દેખાય તો ઉપર છલ્લો છે, ઉલ્લાસ દેખાય તો ઉપર છલ્લો છે. દ્રષ્ટાંત લે છે ને ધાવ માતાનો દ્રષ્ટાંત, પાલક માતા હોય છે, ઘણું લાલન પાલન કરે છે, સમૂહમાં તો બે અડબા છે મારી દે છોકરાને, આ કોઈ દિવસ એને કડક ન કહે, મધુર શબ્દો થઈ જાય ને એનો વ્યવહાર ચાલુ રાખે, પગારદાર માતા છે. છોકરાને જરા પણ ક્યાંય એનું માનસ ખરાબ થાય એવું કાંઈ ન થવું જોઈએ, તમારે સારામાં સારી કેળવણી આપવાની છે. પણ ઉપરનું પરિણામ, ઉપરના પરિણામ રહે છે, અંદરના પરિણામ એ હંમેશા અંદરના પરિણામ રહે છે. પ્રમાણિક નોકરનો દ્રષ્ટાંત, ધણી થઈને બધા કામ કરે, ધણીથી ખુબાયા કામ કરે તો પણ શેઠની એક પાઈને અપ્રમાણિકપણે લઈ લેતો નથી, એનું નામ વિશેષ પ્રમાણિકતા છે. તો એ ઉલ્લાસથી કરતો દેખાય, જોરથી કરતો દેખાય, શેઠ કરતા વધારે રાગદ્વેષ કરતો દેખાય, વધારે રાગદ્વેષ શેઠને વધારે રાગદ્વેષ, શાંત બેઠેલા શેઠને વધારે રાગદ્વેષ, કે વ્યવહાર કરતો હોય ગુમાસ્તાને વધારે રાગદ્વેષ, કોને વધારે રાગદ્વેષ છે? કે જેને નફા નુકસાનમાં મારા પણ છે એને વધારે રાગદ્વેષ છે, ભલે પ્રવૃત્તિ રાગદ્વેષની ન દેખાય તો પણ એને શાસ્ત્રની અંદર પ્રકરણિક કીધો છે, પ્રાકરણિક કીધો છે, પ્રાકરણિક કીધો છે, મૂળ પ્રકરણ હારે એને સંબંધ છે. કાર્ય કરનાર ગુમાસ્તા ને એ પ્રકરણ શેઠ પોતે છે. એમ જ્ઞાન અને અજ્ઞાન દશામાં ફેર છે, જેની આધાર બુદ્ધિ છૂટી ગઈ છે એ ઉલ્લાસિત રાગ છે, ભક્તિનો ઉલ્લાસિત રાગ હોય છે સામાન્ય રીતે, પણ એની આધાર બુદ્ધિ નથી. એની અંદર શ્રવણ કરવા જાય છે ગુરુના પ્રવચનો, તીર્થંકરના પ્રવચનો, સમર્થન, આધાર બુદ્ધિ નથી, એના આધારે મારું કાર્ય થાય છે એમ નથી જોતા. મારું કાર્ય મારા આધારે, મારા ગુણ દોષનું કારણ હું, બીજું કોઈ છૂટી વાત.
જ્ઞાનની વાત આવી, 289 માં છે, 289 એમાં જે નિરંતર ઘૂંટણ કરે વચમાં, કે હું કીધો હું આ નાયક કીધો, પરિણામથી જોવું જોઈએ ઘૂંટણ
289 જ્ઞાન દશા કઈ રીતે પ્રાપ્ત થાય છે, જેને પ્રાપ્ત થાય છે એની કાર્ય કરવાની કાર્ય પદ્ધતિ શું છે એ વાત એ છે. તો જ્ઞાન દશાને અનુરૂપ કાર્ય પદ્ધતિ છે, જ્ઞાન દિશા પ્રાપ્ત થવાની અનુરૂપ કાર્ય પદ્ધતિ પૂર્વ પર્યાય યુગમાં કેવી છે એ વિશે લીધો છે. હું નાયક છું, જુદો છું, એ લોકો ઉપર ઉપરનો વિચાર મૂછું ને વિકલ્પ એમ નહીં, પણ અંદર છે ઘણો રસ તીવ્ર ઘૂંટાઈને એ પરિણામ ચાલે છે. અને એની સાથે પુરુષાર્થ મજબૂતતા પણ આવે છે. સારું છે એટલા માટે ઓલા કરતા સારું છે, નીચેથી બતાવું છે. વિચાર મંથન વિકલ્પ એના કરતા સારું છે, કેમ કે એનાથી આગળ લઈ એવી ભૂમિકા છે. એનાથી નીચેનો છે જ્ઞાન દશા, તો સાધક દશા છે. અહીંયા આજે સાધક દશા થવા માટેની શ્રેણીમાં આવેલો જીવ છે. સાધક દશા મોક્ષને પ્રાપ્ત કરવાની શ્રેણીમાં આવેલો છે. આ સાધક દશાને પ્રાપ્ત છે, એ બે તબક્કા જુદા જુદા છે. કોઈ પણ વચનમાં એ વચનની મર્યાદા શું છે, કયા મર્યાદામાં આ વાત ચાલે છે એ સમજી લીધી. મોક્ષ દશાની વાત છે કે આ જ્ઞાન દશાની વાત છે, કે આ મુનિ દશાની વાત છે, કે આ કેવળ જ્ઞાન દશાની વાત છે, કે આ દ્રવજીવની અજ્ઞાન દશાની વાત છે. બધે વ્યવહારનો વિષય તો બધે ચાલતો છે. એટલી મર્યાદા છે.
સાધક પણ ચાલુ હોવાથી અથવા સમયે સમયે તે શ્રદ્ધા જ્ઞાન થી સ્વરૂપ ને સાધતા હોવાને લીધે સાધક છે. પૂજા ભક્તિ કરે છે માટે સાધક છે એમ નથી લીધું, પણ આત્મ સ્વરૂપ ને સાધતા હોવાને લીધે સાધે છે. શેનાથી સાધે છે? પૂજા ને શાસ્ત્ર વાંચન થી સાધે છે, કે શ્રદ્ધા જ્ઞાન ને આચરણ દ્વારા સાધે છે, માટે તે સાધક છે. સ્વરૂપ ના શ્રદ્ધા જ્ઞાન ને આચરણ ના પરિણામ થી સાધે છે, માટે સાધક છે. તો તૂટતી તો નથી, સાધન દિશા વૃદ્ધિગત થતી જાય છે. તેના તે ગુણ સ્થાનમાં હોય તો પણ વૃદ્ધિગત થતી જાય છે. બહુ
સરસ.
એક તો સાધન દિશા તૂટતી નથી, ચાલુ રહે છે, વૃદ્ધિગત થાય છે. બીજું એ ધારા અને જે બાકી પરિણામ ધારાનો અંશ છે, એક જ પરિણામમાં બે અંશ કામ કરે છે. બીજો અંશ છે એનાથી એ જુદું કામ કરે છે, એ જુદી પડી જાય છે. એક સ્વાભાવિક છે, એક વૈભાવિક છે. એકમાં સ્વભાવ દશા છે, એકમાં વિભાવ દશા છે. બંને વિરુદ્ધ દિશામાં કામ કરતા પરિણામ અંશો છે. એને એક પરિણામની અંદર આવું મિશ્રણ હોવાથી એને મિશ્ર ધારા પણ કહેવામાં આવે છે. દીપચંદજી અનુભવ પ્રકાશમાં એને મિશ્ર ધારા કહે છે. મિશ્ર ધારા આત્મવિવેકમાં અને અનુભવ પ્રકાશમાં એને મિશ્ર ધારા કહે છે. જ્ઞાન દશાના એક પડખા છે, વર્ણન કરવાનું એ કારણ છે કે કોઈ પણ રીતે જીવ જ્ઞાનીની મૂળ દશાને ઓળખે તો એને એમાં આત્મિક ગુણો જે પ્રગટ થયા છે એને ઓળખે, એને ઓળખે તો પોતાના સ્વભાવને ઓળખે, પ્રગટ ગુણોને ઓળખે તો અપ્રગટ ગુણ સ્વભાવને પણ ઓળખે, પોતાના અપ્રગટ સ્વભાવને ઓળખે. એની અંદર એક પ્રયોજન રૂપ પડખું છે, એટલે એનું વર્ણન અનેક પડખાથી સ્પષ્ટ કરે છે, વ્યક્ત કરે છે. ઓળખે તો મહિમા આવે, અને મહિમા આવે તો પોતાને પણ ગુણ પ્રાપ્તિ માટેના જે અવરોધના ભાવો છે એ મટે. અવરોધ મટે તો એનો રસ્તો આગળ વધવાનો ખુલ્લો થાય, જીવ આગળ વધી શકે.
જય જાગરણ.